श्रीमद राजचंद्र रचना आप 832 अत्यारे कार्यक्रम स्वाध्याय नो छे एटले मात्र श्रवण भक्ति तमारी रहेशे। શિબિરમાં મને એમ તો કોઈ સહયોગી આવી જશે અને મારા કામમાં ભાગ પડાવશે એટલે મેં એક વિષય મારો રાખ્યો, એ વિષય તો આપણે કાલ સુધીમાં પરમ દિવસમાં પૂરો કરી દઈશું। હવે કોઈ અત્યારે આપણને સહાયતા તો મળી નહીં, તમારામાંથી જો કોઈ અત્યારનું સત્ર સંભાળે તો મને આનંદ થાય, નહીં તો એ શિબિરનો વિષય શિબિરમાં રાખીશું। અત્યારનો જે એક કલાકનો આપણી પાસે છે એ રાત્રે સ્વાધ્યાય લઈશું। પત્રાંક 832 ભવાણિયા જ્યેષ્ઠ 1954 આ પત્ર ભવાણિયાથી લખાયો છે, ખબર જ નથી આ નક્કી કર્યો ત્યારે આંખમાં। દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાવ। હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો। કૃપાળુદેવ, આર્યજનો, આર્ય શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ સદગુણ સંપન્ન, એવા આર્યજનો જગતની અંદર જે સદગુણ સંપન્ન છે એ બધા આર્ય કહેવાય છે। વેદની અંદર એક ઉક્તિ મૂકી છે, કૃણવંતો વિશ્વમાર્ય, હું આખા જગતને આર્ય બનાવીશ, કોઈના ઉપર શાસન કરવાની વાત નથી, પણ સર્વમાં રહેલું પ્રભુત્વ, સર્વમાં રહેલું ઐશ્વર્ય એ પ્રગટ કરવું છે. હું બધાને આર્ય બનાવીશ. તીર્થંકરનો મંત્ર હોય છે, હું બધાને સિદ્ધ બનાવીશ. અને આવા મહાપુરુષો જે છે, સ્વામી દયાનંદે આ મંત્ર લલકાયો હતો કે કૃણવંતો વિશ્વમાં, મારા દેશનું આ ધ્યેય છે. વિવેકાનંદે પણ આ જ વાત શિકાગોની ધર્મ પરિષદમાં કરી કે અમારે આખા જગતને આર્ય બનાવવું છે. જબરદસ્ત શબ્દ છે આર્ય, ઉત્કૃષ્ટ મોક્ષને પ્રાપ્ત એવો યોગ્ય. કૃપાળુ દેવ એ આર્યજનોને કહે છે. દેહથી ભિન્ન, આમ તો આ ધ્યેયનો સ્વધ્યેય, સ્વપર પ્રકાશક, આત્માનું લક્ષણ પેલા દેહથી ભિન્ન, સ્વપર પ્રકાશક, પોતાને પણ જાણે અને જગતને પણ જાણે એવો આ આત્મા. જગતમાં બાકીના છે પર પ્રકાશક છે તો સ્વપ્રકાશક નથી, અને કેટલાય અહમ કેન્દ્રી લોકો છે એ સ્વપ્રકાશક છે પણ પર પ્રકાશક થઈ શકતા નથી. તો દેહથી ભિન્ન, સ્વપર પ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ આત્મા કેવો છે? પરમ જ્યોતિ, જેની કોઈ જોડ જળે નથી, એવી પરમ જ્યોતિ છે આ, જે કદી બુઝાતી નથી, ઝાંખી થતી નથી, બોલવાતી નથી, જેને પ્રગટ કરવા માટે થઈને કઈ વસ્તુનો પ્રયત્ન કરવો પડતો નથી, કેમ કે સ્વયં જ્યોતિ છે. જે પરમ જ્યોતિ છે તે સ્વયં જ્યોતિ છે. એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાવ, ડૂબી જાઓ. નિમગ્ન થવું એટલે ડૂબી જવું, આત્મામાં ડૂબી જવું. આત્મામાં કોણ ડૂબી શકે? જેને પોતાનું સ્વરૂપ હું આત્મા છું, પણ જે પોતે હું કંઈક છું એમ માનીને ડૂબવા જાય તો નથી, આત્મામાં ડૂબાતું નથી. કારણ કે હું દેહ છું, હું મિસ્ટર એક્સ છું, હું મિસ્ટર વાય છું, આ ભૂલાય તો ડૂબાય ને. અહમ ભાવ વિલીન કર્યા સિવાય આત્મ સ્વરૂપમાં નિમગ્ન થઈ શકાય નહીં. જે અત્યારે આપણે છીએ એના પ્રત્યેની, એ સ્વરૂપની આપણી જાગૃતિ એટલી બધી છે, આદતને કારણે કહો, ટેવને કારણે કહો, અજ્ઞાનને કારણે કહો, મિથ્યા વાસનાને કારણે કહો, પૂર્વગત જન્મો જન્મના સંસ્કારને કારણે કયો, પણ હું દેહ છું એનું વિસ્મરણ થતું નથી. આ વાસ્તવિક હકીકત છે. જ્ઞાની પુરુષો આ પોતાનું જે વ્યક્તિત્વ અત્યારે છે એ કૃત્રિમ છે, કર્મકૃત છે. તારો સ્વભાવ નથી, તારું સ્વરૂપ નથી, આ તું નથી. કારણ કે તું હો તો કાયમ રહેવો જોઈએ, આ તો ખલાસ થઈ જાય છે, આ તો બદલાઈ જાય છે, આમાં તો ફેરફાર થાય છે, તો તું શેનો આમ? આ ભિન્ન છે. એવો આત્મા, તેમાં નિમગ્ન થાવો. હે આર્યજનો, નિમગ્ન થવું એની પ્રક્રિયા અંતર્મુખ થઈ, તેની સર અંતર્મુખ સ્થિર થઈ. અંતર્મુખ તો થયા પણ ભટકણ ચાલુ છે, ચારે બાજુ હજુ મનથી ભટકીએ છીએ. સ્થિર થઈ તે આત્મામાં જ રહો, ફરી જાઓ આત્મામાં, ફરો આત્મામાં, રમણતા કરીએ તો અનંત અપાર આનંદ અનુભવશો. શું જોઈએ છે જીવને? આનંદ, અનંત આનંદ જોઈએ છે. આત્માનો આનંદ અનંત છે અને જગતના પદાર્થનો આનંદ ક્ષણિક છે. એ પદાર્થથી જે સ્થિતિમાં આપણને આનંદ મળે એ સ્થિતિ એટલો સમય સુધી રહે તો જ આનંદ, પછી પદાર્થ હોય છતાં આનંદ. ચા ગરમ હોય તો જ પીવાની બધા, ચા ગમે છે પણ શરત એટલી પછી ગરમ હોવી જોઈએ. શાક બહુ ભાવ્યું તો લોકો રાત્રે જ આપશું, રેવા દેજો ભાઈ, એટલે કંડોઈને કેલા આપ્યું. ગયે વખતે આપી હતી કચોરી કેટલી ફર્સ્ટ ક્લાસ હતી, અને તે હાસમાં અમને ધાબી દીધા, જયારે મોઢામાં નખાવી નથી સાહેબ એ જાતિ અઠવાડિયા પહેલા લઈ ગયા હતા, એ મેં કઈ બીજો માલ બદલો એવો નથી, અને તમે ગયા પછી બીજો કોઈ ઘરા છે. જગતના પદાર્થમાંથી કોઈ દિવસ શાશ્વત આનંદ, અનંત આનંદ મળી શકે નહીં, કેમ કે પદાર્થનું એવું કોઈ સ્વરૂપ જ નથી, વિશ્વની કોઈ વ્યવસ્થા નથી. અનંત આનંદ પ્રાપ્ત કરવા માટેનો એનો સ્ત્રોત એક જ છે, સ્વરૂપ. સ્વરૂપમાં ઠરશો, સ્વરૂપમાં નિમગ્ન થશો તો અનંત આનંદ, અપાર આનંદ અનુભવશો. જોઈએ છીએ આનંદ, અને પકડ છે ક્ષણિક વસ્તુની, અનિત્યની, આપણને એની પકડ છે, વિનાશીની પકડ છે. અને જોઈએ છીએ અનંત આનંદ જોઈએ છે. આ મેળ ખાતી જ્ઞાની પુરુષ કહે છે કે એ માટે આત્મામાં જ રહો, આત્મામાંથી બહાર આવ્યા એટલે ખેદ, શોક, અફસોસ અને દુઃખની, કેવળ દુઃખની પરંપરા આત્મા. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જગતના જીવોની પ્રવૃત્તિ શું? સુખ મેળવવું છે, પણ એ સુખ મેળવવા માટે કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવું છે. મારે સુખ જોઈએ છે, જો મારી પાસે કોઈ પદાર્થ નથી તો મને સુખ નહીં મળે. જો સુખની શોધ ક્યાં કરે છે? બહાર, પદાર્થ, પછી પોતાના ગમતા ઈચ્છિત એવા પદાર્થોની શોધ, એને મેળવવા માટેનો જીવનભરનો પુરુષાર્થ. કારણ કે એને કંઈ ને કંઈ મેળવીને સુખ જોઈએ છે. કંઈ નથી ને સુખ, એવું ખરા એવું બને તો કેવું કહેવાતું? ખાવા ધાનનો એને સુખ હોય? કેટલી બધી વાત વ્યવહાર અને પરમાર્થમાં વસ્તુની સમજણ કેટલી બદલાઈ જાય છે. જગતના જીવો મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી પણ, રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. સર્વ જીવોમાં સામાન્ય માણસ તો સમજ્યા, પણ જેને ચક્રવર્તી પદ પ્રાપ્ત થયું છે, આવી ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે પદમાં છે તે ચક્રવર્તી પદ. અને મનુષ્ય ગતિની અંદર ચક્રવર્તી પદથી કોઈ પદ બીજું શ્રેષ્ઠ નથી. એટલો વૈભવ, એટલું ઐશ્વર્ય જેના અધિકારમાં છે, એના વૈભવનું વર્ણન જ્ઞાની મહાત્માઓ કહે છે, અને ચક્રવર્તીનું વૈભવ વર્ણવી શકતા નથી. ભરતેશ્વર વૈભવ નામનું પુસ્તક લખાયું છે, ભરત ચક્રવર્તીનો વૈભવ કેવો. એ પુસ્તકને અંતે લખ્યું છે કે આ તો મેં જે કંઈ મારી મંદ ક્ષયોક્ષમ અને અલ્પ શક્તિ અનુસાર કર્યું છે એટલું જ છે, બાકી આનું વર્ણન અમારાથી. 96,000 રાણીને, 80,000 ગજરાજને, 60,00,000 ઘોડાને, આ કઈ આવું કઈ કારણ? આપણે તો યાદ ના રાખી દુઃખી તો ઘોડા કાઢીને પૈસા ન હોય, અને ઘોડાની વાત કરી. આવું ચક્રવર્તીનો વૈભવ, એ પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. ચક્રવર્તી શ્રેષ્ઠ પદવીનો ધણી, એ પણ પ્રયત્નવાન છે શેમાં? મેળવવામાં. અને એ મેળવવામાં એનો સંકલ્પ છે વધતો વૈભવ, વૈભવ છે એનાથી એને હજુ સંતુષ્ટિ નથી, વધતો વૈભવ. અને પરિગ્રહ, આલો તેલ, પરિગ્રહ એટલે પદાર્થ ઉપર મૂર્છા, માલિકીની ભાવના. વસ્તુનો ઉપયોગ હોય ને ગયું નહીં, કઈ પરિગ્રહ નથી આવતો, પણ બધું મારું જ રહેવું જોઈએ, મારી જ માલિકી રહેવી જોઈએ. મારા સિવાય કોઈ એનો ઉપયોગ કરે નહીં, મારી મંજૂરી વિના એનો સ્પર્શ થાય નહીં. એની રખેવાળી મારી અને માલિકી મારી, આનો ઉપભોગ મારો. આ ભાવ છે, આ પરિગ્રહ છે. પરિગ્રહ એટલે વસ્તુનું હોવું, એ પરિગ્રહ નથી. વસ્તુનું હોવું એ પરિગ્રહ એ નથી, પણ વસ્તુની પ્રત્યેની મૂર્છા એ પરિગ્રહ છે. અને ન હોય તો પણ છે. ભિખારી અપરિગ્રહી કે પરિગ્રહી, એ તો કંઈ નથી. આપણી પાસે તો એના કરતા સો ગણું છે, પણ ભિખારી પરિગ્રહી છે, કારણ કે એને જગત આખાના પદાર્થને મેળવવાની એની મૂર્છા, એની લાલસા, એની તૃષ્ણા આખું એ દિશામાં છે. તો એ કેવો કેવો પરિગ્રહ. તો પરિગ્રહનો અર્થ વિતરાગ વિજ્ઞાનની અંદર પદાર્થ પ્રત્યેની મૂર્છા, પર પદાર્થ પ્રત્યેની મૂર્છા. મૂર્છા થાય એટલે મેળવવાની ઈચ્છા થાય, મેળવાય એટલે માલિકીની થાય, કે મારા સિવાય આના ઉપર કોઈનો અધિકાર નહીં, આ તો મારી જ છે. અરે સામાન્ય પરિગ્રહની મૂર્છા કઈ હીરા માણેક ઉપર થાય એવું નથી. પરિગ્રહની મૂર્છા એક હીરા માણેક ઉપર થાય એવું નથી. એક સામાન્ય પોતાનો રૂમાલ હોય ને તો પણ એમાં પરિગ્રહ થાય. મારો છે, કોણે લીધો, પૂછ્યા વિના કેમ લીધા. એની પદાર્થ પ્રત્યેની મૂર્છા એટલી બધી છે. પદાર્થની કોઈ કિંમત નથી, પણ આની મૂર્છામાં ઘણી કિંમત છે. તો પરિગ્રહ છે આ ચક્રવર્તી, વધતા વૈભવ અને પરિગ્રહ, એમાં એના સંકલ્પમાં પ્રયત્નવાન છે. ભિક્ષુકને યાચકને પરિગ્રહનો સંકલ્પ છે, અને જે મુમુક્ષુ છે, જે સાધક છે, એને પરિગ્રહનો સંકલ્પ નથી. કોઈ વસ્તુ આવી તો ભલે, મળે તો ઠીક છે, નહીં મળે તો પણ એનું કંઈ લક્ષ્ય નથી. તો એ વસ્તુ આવીને મળી, એની પાસે દેખી, આપણે જોયું, તો એનો પરિગ્રહ કેવો કે ઉદય કેવો. ઉદય કેવો. ભગવાન રાજકુમાર હતા, ભાઈ સિદ્ધાર્થના પુત્ર વર્તમાન રાજકુમાર હતા, મહેલમાં રહેતા હતા. કેટલી વસ્તુઓનો ઉપભોગ હશે, પરિગ્રહ પરિગ્રહ. જે વસ્તુ હતી એ તો એનો પુણ્યનો યોગ હતો. શુભના યોગે પદાર્થનો સંયોગ થાય, અશુભના યોગે એને પદાર્થનો યોગ થાય. લક્ષ્મી આવે પણ ખરી, જાય પણ ખરી, પદ પ્રતિષ્ઠા મળે પણ ખરા અને ખોવાય, માન સન્માન મળે અને પાછા કોઈ ભાવ પણ ન પૂછે. એ બધું જેવું નામના કર્મ, યશ કર્મ, પુણ્ય કર્મ જેવું ઉપાર્જિત હોય એવું ફળ આપણને મળે. તો સંસારમાં યોગ થાય એ ઉદયથી થાય. પરિગ્રહ ઉદયથી નથી, આની મૂર્છાથી છે, આની તૃષ્ણાથી છે, આની લાલસાથી છે, આના સંકલ્પથી છે કે મને કેમ ન મળવું મળશે. ડાયરેક્ટ મારે આ વર્ષની અંદર ગાડી ઉતારવી જ છે, BMW કેમ ના આવે મારા લઈ દાદા. મૂર્છા પરિગ્રહ પ્રત્યેનો એનો સંકલ્પ, આ મનની સંકલ્પયુક્ત સ્થિતિ પર પદાર્થ પ્રત્યે અને એમાંથી સુખ મેળવવાની ભાવના, આ પરિગ્રહનું સ્વરૂપ છે. એક વિશે મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, અને એ સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. એને સંકલ્પ કર્યો પછી એને શાંતિ ક્યારે થાય? મળે તો. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એ અશાંત છે, દુઃખી છે. એને પૂછો કે કેમ ભાઈ કેમ છો? અરે હજી આટલો ટાર્ગેટ છે પૂરો થતો,
પણ તારી પાસે છે તો આટલું એ ભલે જ,
પણ મારો સંકલ્પ જે છે ને કે આટલું તો થવું જ જોઈએ, આને તો હું આટી દઉં. આનું નામ અત્યારે જે લિસ્ટની અંદર ચોથું છે અને મારું પાંચમું છે એને તો પેલા પાંચમા જઈને બહાર ચોથું લેવું છે. આને કંઈ કમી નથી, આ કંઈ ભોગે નથી મળતો, આને કંઈ કોઈ પાસે માગવા જ દેવાનું. અભરે ભરે એટલું બધું કર્યું છે, ઉદય ઘણો છે, યોગ ઘણો છે, પણ છતાં એને સુખી નથી. સુકામ નથી કે એ સુખ માને છે વધારાનું મેળવવાનું, એટલે એ વધતા વૈભવના પરિગ્રહમાં સંકલ્પવાન છે અને એમાં સુખ માને છે કે મારું સુખ અત્યારે છે એમાં નથી, નથી એ મેળવવાનું છે. સ્થિતિ સમજાય છે, પકડાય છે કે આપણે આપણા જે સંયોગો છે એનાથી નથી બંધાણા, પણ જે આપણા ઉદયમાં નથી, આપણા ભાગ્યમાં નથી, આપણા પ્રારબ્ધમાં નથી, અને છતાં ચડતો છે સંકલ્પ કરી, કારણ કે મેળવવામાં સુખ માને એ મળશે ને ત્યાં સુધી એને હક નહીં થાય, શાંતિ નહીં મળે, ઈચ્છે એટલું શાંતિથી જમી શકશે નહીં. સુખ માને છે પણ જુઓ, અહો શબ્દ તો એ કેટલો સરસ કહેવાય છે, અહો જ્ઞાનીએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો છે કે કિંચિત માત્ર પણ ગ્રહણ એ સુખનો અરે આ જ્ઞાની ઊંધે પડવી હો, આપણા ધંધા હલવા વેચી નાખવી પડે દુકાન. જ્ઞાનીના આશ્રયમાં આવીએ તો આપણે ધંધા ધાપા વેચીને ગરભેડું થવું. ઓહો જ્ઞાની હોય તો એથી વિપરીત, ચક્રવર્તી જે કરે છે એથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો, સૂચન નથી કર્યું. હજી એને એમ કીધું કે વિચારણામાં છે, આવો અમારો વિચાર છે, મારો વિચાર છે, તારો વિચાર છે એવું નથી, નિર્ણય કર્યો છે. એ એમ નથી કહેતા કે એમાં ફેરફારનો અવકાશ છે, કદાચ તમે કહો છો એવું પણ હોય, એનું ફાઇનલ ડિસિઝન છે. જ્ઞાનીઓએ તો એથી વિપરીત માર્ગ નિર્ણિત કર્યો. શબ્દ તો જુઓ, આઘા પાછા ન થવા દે, કૃપાળો દે, આપણે આમાંથી સંસાર ગોતવો હોય તો મળી શકે કે વચનામૃત વાંચીને કંઈક આપણી જે કંઈક પ્રવૃત્તિ છે ને એને બળ મળશે, નહીં મળે શક્ય નથી. નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ, શબ્દ છે પણ, કિંચિત તો છે પણ ગ્રહણ મેળવ એ જ સુખનો. કંઈ પણ જગતના બાહ્ય પદાર્થ ગ્રહણ કરીશ અને એ મેળવવામાં સુખ માનીશ તો સમજી લેજે કે સુખનો. આ એમણે 1954-31 વર્ષનો પત્ર વવાણી આપ્યું છે, પણ એ જ વવાણીમાં 16 વર્ષની ઉંમરે લખ્યું છે, સુખ પ્રાપ્ત કરતા સુખ કરે છે ક્ષણ ક્ષણ ભયંકર પાવમરણે કાહો રાચીર. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, કિંચિત માત્ર ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે. તું બહારનો પદાર્થનું જેટલું સુખ પ્રાપ્ત કરે છે તો એ ભાવ મરણ છે તારું. મૂર્છા એ ભાવ મરણ છે, પરિગ્રહનો ભાવ એ ભાવ મરણ છે, કંઈક પર પદાર્થને મેળવવાની ના સુખની સિદ્ધિ કરવી એ ભાવ મરણ છે. આત્માનો સ્વભાવ નથી, સુખ તારામાં છે, તું અનંત સુખનો ધામ છું. અને તું આવો વિચાર કર, જગતના તુચ્છ પદાર્થો, ક્ષણિક પદાર્થો, વિનાશી પદાર્થો, પરિવર્તિત થતા પદાર્થો, એમાં સુખની વાત કર, આ તારું ભાવ મનન છે.
તારું જીવન એ તારો સ્વભાવ છે, અને તારો વિભાવ એ તારું મરણ છે.
વિભાવ એ જ મૃત્યુ.
પ્રશ્ન કરે, સાહેબ ક્ષણે ક્ષણે કેવી રીતે મરતો હશે? વિભાવ એ જ મૃત્યુ, સ્વભાવ એ જ જીવન.
એ કે છે એ જ સુખનો નાશ. અને તને સુખ મળતું નથી, પણ તારું સુખ નાશ પામે છે. આ વસ્તુ વ્યવહારથી સમજાય છે કે આપણું સુખ વસ્તુ મળવાથી નાશ પામે છે. ગાડી લેવી હોય, એટલો બધો ઉમળકો હોય, એટલો ઉત્સાહ હોય, અને પછી આવી જાય, એને માટે 5 વર્ષ સુધી પ્રયત્ન કર્યા હોય, અને પછી આવી જાય, પછી ઘરમાં ગાડી આવી ગઈ, આજે નીચે ગેરેજમાં મૂકીને ઉપર આવ્યો, હવે સમાધિ થઈ કે ઉપાધિ થઈ, થયું શું? ઉપાધિ થઈ ને,
અનુભવથી થઈ રહ્યા છે કે ઉપાધિ જ છે.
એવો કોઈ પણ પદાર્થ, કોઈ પણ સરસ મજાના આભૂષણ, દાગીના લઈ પુષ્પ્ય નક્ષત્રની અંદર અમારે સોનાની ખરીદી કરવી છે, અને આવી ગયું એકાદ દાગીના મનપસંદ ઘાટ મજાનો આઈટમ મજાની પ્રદર્શનમાં જોવા જાય, બોલો ભાઈ એક્ઝિબિશન પણ થઈ, અને પછી આવી ગયા, પછી ઘરમાં દાગીનો આવ્યો તો ઉપાધિ શરૂ થઈ કે સમાધિ શરૂ થઈ?
ઉપાધિ.
મારાથી ઘર રેઢું મુકાય, તારા ઘરને કોણ લઈ જવાનું છે? ગાદલા ગુજરાતા લઈ જશે કોઈ, પણ બોલે નહીં. પણ મારે ઘર રેઢું મુકાય, કારણ મેં સુખ મેળવવા પ્રયત્ન કર્યો છે, મેં સુખ મેળવવા પ્રયત્ન કર્યો છે. વસ્તુ લાવ્યો છું, હવે ઉપાધિ નથી. વ્યવહારથી નહીં પકડાય, જ્ઞાનીની વાત પકડાય છે કે કિંચિત માત્ર ગ્રહવું એ તારા સુખનો. અરે જ્યાં સુધી કાંઈ હતું નહીં ને ત્યાં સુધી કેવા શાંતિથી બેઠા હતા, ઓટલે બેસીએ, ફાવે ત્યારે ઉઠીએ, ફાવે ત્યારે ખાઈ, ફાવે ત્યારે કરી, ના ફેક્ટરી કર્યા પછી શું થાય?
ફેક્ટરી એને ખાય.
જીવને સુખનો નાશ થાય. એક એક પ્રવૃત્તિ સંસારમાં, સંસારનો એક એક આરંભ, સમારંભ અને પરિગ્રહ જીવના સુખ, શાતા અને શાંતિનો નાશ કરનાર છે. અને એમ કે ઘણી પ્રગતિ કરી 5 વર્ષ, બહુ આગળ નીકળી ગયો. શું આગળ નીકળી ગયો? બધું ભેગું કર્યું, હવે ઉપાધિ વધારી કે ઘટાડી? વધારે. આ જ્ઞાનીનું વાક્ય આપણને આ તત્વજ્ઞાન અને વ્યવહાર બંનેની રીતે આપણે મૂલવીએ તો વાત સાચી છે કે જેટલું છે એટલી ઉપાધિ. ઘરમાં સાધન લીધા, ફ્રીજ આવી, ગેસ માટેની સિસ્ટમ સરસ આવી ગઈ, ઓવેન આવ્યા, માઇક્રોવેવ આવ્યા, વોશિંગ મશીન આવ્યા, પૂછજો કે તમારું કામ સરળ થયું કે કઈ નહોતું? ત્યારે જલ્દી નવરા થતા હતા, 10-10.5 નવરા. હવે આના તો ઉપાધિમાં જ નવરા નથી. આ જ્યુસર આવ્યું ને, ગ્રાઇન્ડર આવ્યું ને, સાફ ને મથાકૂટ ને બગડી ગયું, રિપેર કરવા જવું, પછી ઘરના કે લઈ દીધું, મથાકૂટ હવે નહીં કરવાનું, તમારે જે કરવું એ. આ લગાતાર લઈને બહાર જઈને ક્યાં જવું અને કોને બોલાવવા? અને ઓલો એમ કે ફ્રીજ બગડી ગયું છે, અહીંયા લઈ આવો. આ બધું સમજવું છે, ઉપાધિ વધારે છે શું કહ્યું? જેટલા સાધન સુખના, આપણે જેમાંથી સુખ મેળવવાની આપણે માન્યતા છે, એવા જેટલા સાધન વધારીએ છીએ આપણને મળે છે, પણ પરિણામ શું આવે છે? ઉપાધિ સુખનો હોય, એ સુખ ચાલી જાય છે. નવું તો મળતું મળશે, પણ હોય એ માન નિરાતે બેઠા હતા એમાં પાછી ઉપાધિ ઊભી કરી, હાથે કરીને પિંજન કરી, અને પછી અપાવનાર તો છટકી જાવ. હવે તમે જાણો ને તમારું, કારણ કે મારો તો પકડાટ સાંભળ્યો, કેટલાક પકડા મળવા લઈ ગયો, પતી ગયો.
વાત જ્ઞાની થશે કે કિંચિત માત્ર પણ ગ્રહનું એ સુખનો નાશ છે. અને સુખની વ્યાખ્યા શું તો થાય? સુખનો નાશ તો સમજાય, પશ્ચાત દુખતે. જે વસ્તુ લાવવી છે, મેળવવી છે, વાપરવી છે, ગ્રહણ કરવી છે, જો એમાં પાછળ દુઃખ ન હોય તો સુખ છે, જો દુઃખ ન હોય તો સુખ છે. હવે તું ભૌતિકાર એવી કઈ વસ્તુ સંસારમાં, એવી કઈ વસ્તુ સંસારમાં? પણ આત્મા એવો છે કે જો લાવ્યા આપણે અને એમાં ઠેરા તો પાછળ દુઃખ. એક જ ચીજ એવી છે, પરમાર્થની પ્રાપ્તિ જો થઈ એ અત્યાર સુધી આપણે મેળવી નથી, પણ જો મળે તો સુખ, સુખ ને સુખ જ છે, કેવળ સુખ છે. શબ્દ પ્રયોગ જ્ઞાનીએ શું કર્યો છે? કેવળ સુખ છે. એટલે પશ્ચાત દુઃખ ન હોય તો એ સુખ. હવે એક એક આપણા વ્યવહારની આપણે સમીક્ષા કરીએ તો એવું તો કંઈ છે જ નહીં કે જેમાં પાછળ દુઃખ ન હોય. એક વસ્તુ કોઈને પૂછીએ તો સામાન્ય જ્ઞાનની વાત છે, પણ પરમાત્મા જીવની મતિ એટલી બધી વિભ્રાંતિમાં છે કે સાચું શું એ સમજાતું નથી. એટલે પોતાને સાચું સૂઝતું નથી અને કોઈ કહે આનું શું કરવું? કાં આપણને સાચું સૂઝવું જોઈએ અને કાં આપણને કોઈ સાચું બતાવે તો એ સ્થિતિમાં આપણે
સાચે તો જોયું નથી, જોયું નથી.
એટલે જ્ઞાનીની વાત આપણને મીઠી લાગતી અને બીજો કોઈ આપણને જેમ આંબા આંબલી બતાવે તો એ વાત એની મીઠી લાગે આપણને. એમ કે 8 વાગે અહીંયા આવી જજો, આ હોટલમાં આપણે મળશું, થોડી વાત કરશું, તમારી સાથે પર્સનલ ટોક કરીશું, તો થોડી બોર મજા આવી જાય. પણ જ્ઞાનીની વાત આપણને ગળે ઉતરતી નથી. ઓહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ગિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. તો સુખનો માર્ગ કશું જ ગ્રહણ ન કરવું, એ રીતે સુખનો માર્ગ કશું જ ગ્રહણ ન કરવું. તો જે છે તે છે, અને હોય તો ભલે અને ન હોય તો જે પ્રારબ્ધના સંયોગો ઉદયગત શુભ કે અશુભ કર્મના પરિણામે વર્તમાન જીવની જે સ્થિતિ છે એમાં સમાધાન, શાંતિ સ્વીકાર, શાંત સ્વીકાર, સંતુષ્ટિ, મને જે છે તે છે. કારણ કે ગ્રહણ કરવું એ સુખના નાશ જેવું છે, માટે હવે એ વાતમાંથી નીકળી જવું. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? જ્ઞાનીની વાત ક્યાંથી પ્રતીતિમાં? અમે અનુભવ્યું નથી. બરોબર, તમે જોઈ લો. શું કામ તને અનુભવવા નહીં આવે? પ્રતીતિમાં સકામ નહીં આવે? કેમ પ્રતીતિમાં નથી આવતો અનુભવમાં નથી આવતો? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, વિષયોના સુખ એને માટે જ આની તલપા પડશે. એની ઇન્દ્રિયો આર્ત બને છે, આતુર છે. એક એક વિષય સુખના ભોગ મળે એ મેળવવા માટે આતુર છે. એની ઉત્કંઠા, એની આતુરતા, એના ઉત્સુક પરિણામ શાંત થતા નથી. એનું ઇન્દ્રિય પ્રત્યેનો હજુ એનો વેપાર એ ઉપશમ પામ્યો નથી, ઉપરામ પામ્યો નથી. આર્ત છે, ઉકળતો છે, વ્યાકુળ છે. તક મળે તો તરત જ એ વિષયોના સુખની પાછળ દોડે છે. એક એક વિષયના સુખની પાછળ દોડનારાની ગતિ જ્ઞાનીએ સમજાવી છે કે પતંગિયું પ્રકાશ પાછળ દોડે છે અને ખપી જાય છે, ભમરો સુગંધ પાછળ દોડે છે અને ખપી જાય છે, માછલી
અનાજ ખાદ્ય પદાર્થ પાછળ દોડે છે ને ખપી જાય, મૃગનો સંગીત પાછળ દોડે છે ને ખપી, અને હાથી કામ પાછળ દોડે છે ને ખપી. એક એક ઇન્દ્રિયમાં જો આર્ત હોય, આર્તતા હોય, તો એ ઇન્દ્રિયનું જે કારણ છે એને મોતનું કારણ બને છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તો પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જે રત હોય એનું શું થાય? જ્ઞાનીઓ એટલા કરુણાવાન છે કે એ શબ્દો એ બધા વાપરતા જ નથી. જેમ કૃપાળુ દેવ કીધું કે નિશ્ચય અથવા નિશ્ચય નયગ્રહે માત્ર શબ્દની માં લોકે સદ વ્યવહારને સાધન રહી જ્ઞાન દશા પામે, સાધન દશા ન પામે તેનો તે કોણ ભાઈબંધ થાય. તો કે છે કે તો ઓલાની શું વાત કરવી, તો અમે તો કહી શકીએ જ નથી, અમારાથી બોલાય જ નહીં. આવું અમંગળ, આવું અશુભ અમે ન કહી શકીએ, પણ એટલું કહીએ કે એનો જે ભાઈબંધ થાય ને એ ભવમાં જુદી બોલાય. તો આ ભાઈ ઉપર જવાના છે, જેના સંઘમાં ગયો એ ડૂબવાનો હોય તો ઓલાનું શું થાય? આને એનો ફાટલો ડુબાડે એવાનો સંઘ થયો છે, તે ડુબાડનારની શું દશા થાય? જ્ઞાની મોટું છે, એક વિષયની અંદર પણ જેની ઇન્દ્રિય આર્થ છે એવા જગતના જીવો પોતાનું સર્વસ્વ જીવન ગુમાવે છે. અને આને પંચેન્દ્રિય પણ મળ્યું છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્થ છે તેને શીત એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એટલું આ ઇન્દ્રિયના વિષય સુખની અંદર હોય તો આત્મતત્વનું સુખ કેવું છે? તો કે છે શીતળ. આત્મસુખ છે એ તો શીતળ છે, નો થ્રીલ. તમે આજકાલના ડાન્સ, એક્શન આ બધામાં શું જોઈએ? થ્રીલ જોઈએ, થ્રીલ. આવો સાદો ગરબો ગમે તો ડિસ્કો વિના જામ, થ્રીલ જોઈએ, એક્સાઇટમેન્ટ, કંઈક એક્સાઇટમેન્ટ જોઈએ. ફરવા જવું છે, આવા પિકનિકના કાર્યક્રમો કરો છો, અરે શું પપ્પા આવું જોઈએ? તો ડન, નો ડનનેસ. નીચો આવી જાય એ ડાન્સ કરે એટલે આખું શરીર હાલ પાખડા બધા જુદા થઈ જાય, એટલો ડાન્સ કરતા જોઈએ. આપણે જોઈ ન શકાય એવા પ્રશ્ન કે આ તારું સ્વરૂપ છે, અને ક્યાં નૃત્યની પરમ શાંતિનું, કોઈ શિવ વંદનાનું હોય નૃત્ય, કોઈ ભક્તિ હોય પરમાત્માની, અને એક એક ભાવ ભંગીની મુદ્રા શાંત તાલબદ્ધ સંગીત એનો લય, ઓહો કેવા પરમ સુખની અનુભવતો હશે. અને આ ડિસ્કો દાંડિયાની અંદર વેસ્ટર્ન મ્યુઝિક, રોક ડાન્સ, બ્રેક ડાન્સ, બ્રેક એટલે ભાગી નાખ્યું શરીર, મગજ ફાટે એવો આત્મસુખ, એ આવું થ્રીલ વાળું નથી. કેવું છે? શીતળ. આત્મસુખની શરૂઆત થાય તો જીવ શાંત થાય. હવે જેને શાંતિ અકારી લાગતી હોય, શાંતિ ગમતી જ ન હોય, તો એને શિબિર ક્યાંથી અનુકૂળ આવે? એમાં એમ કે ધ્યાન કરવું છે, ઓછું કરાવવાનું. અમને આ શીતળતા હજુ જાણતી નથી, કેમ કે અમને બાકીનું કંઈક જોઈએ, કંઈક એવું ચહેલ પહેલ જોઈએ, કંઈક એક્શન જોઈએ, કંઈક રિપીટ એક્શન કંઈક જોઈએ. અને અહીંયા તમે તો કે શાંત થાઓ, શાંત. તમારી સૂચનો આપણે શું આવે? શાંત થાઓ. બહાર ગયા છો, પાછા આવડો લે. હવે આને અમારે કેવી રીતે એવું આત્મસુખ, શીતળ, પરમ શીતળ, આત્મસુખ અને આત્મ તત્વ, એ આત્મતત્વ ન જાણીએ ત્યાં સુધી
આત્મસુખની અનુભૂતિ થઈ શકતી નથી. તત્વ જાણે તો જ એ તત્વની અંદર રમણ થઈ શકે. એવું આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? જ્ઞાનીએ પ્રશ્ન કર્યો છે. કોને પ્રતીતિમાં આવતું નથી આત્મસુખ? કે જેની ઇન્દ્રિયો વિષયથી આર્ત છે. ઇન્દ્રિયો હોય, એના વિષયો પણ હોય, પણ આર્તતા ન હોય, તડપણ ન હોય, તીવ્રતા ન હોય, એને આત્મસુખ અનુભવમાં આવી છે, પ્રકૃતિમાં આવે. કેમ કે જેની આર્તતા નથી એના ઇન્દ્રિય સુખમાં પણ શાંતિ હોય. સાધુ ભોજન કરે, સાધુ શયન પણ કરે, સાધુ ભક્તિ પણ કરે, આ બધો ઇન્દ્રિયોનો જ વેપાર છે. પણ એ સુખને માટે, સુખની સમીપ હોય એની આ પ્રવૃત્તિમાંથી સુખના સુરો રેલાતા હોય. પણ જે આર્ત હોય એના ભોજનમાં પણ કંઈ ઊંચક મને બધી વાત ચાલતી હોય એની, એવે એને આત્મતત્વ અને આત્મસુખ. આ જ્ઞાની કહે છે કે ક્યાંથી પ્રકૃતિમાં આવે? શબ્દ તો જુઓ, તું માર્ગ તો બતાવ, તને આત્મસુખ ક્યાંથી અનુભવમાં આવે? તો આત્મસુખની પ્રતીતિ કરવા માટે ઇન્દ્રિયોના વિષયોમાંની આર્તતા ઉપરામ થવી જોઈએ, ઉપશમ થવી જોઈએ. એટલે પહેલી શરત નથી
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ હવે
છેલ્લે અંતિમ સંદેશની અંદર પ્રભુએ સાધનાની ત્રણ ભૂમિકા, એમાં પેલી ભૂમિકામાં આ વાત મૂકી,
મંદ વિષયને સરળતા સહવાના સુવિચાર કરુણા કોમળતા પ્રથમ ભૂમિકા.
પેલામાં પેલી ભૂમિકા આત્મસુખ, આત્મતત્વની પ્રાપ્તિ કરવી છે, આત્મસુખના અનુભવ માટેનો કોઈ પુરુષાર્થ કરવો છે, એ દિશામાં કોઈ પ્રયત્ન કરવો છે, તો પહેલી વાત, પહેલી ભૂમિકા મંદ વિષય, તારા વિષયોની મંદતા જોઈએ. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને એના વિષયો પણ છે. આંખ છે તો આંખને રૂપ એનો વિષય છે, કાન છે તો સંગીત એનો શબ્દ એનો વિષય છે, નાક છે ગંધ એનો વિષય છે, જીભ છે સ્વાદ એનો વિષય છે, અને શરીરની ચામડી છે સ્પર્શ એનો વિષય છે. પણ એ વિષય હોવા છતાં જેને આત્મતત્વની પ્રતીતિ કરવી છે, જેને આત્મસુખનો અનુભવ કરવો છે, અને જેને આવી સંસાર જે દાવાનળ અગ્નિથી બળી રહ્યો છે, અનંત શોકમય સંસાર, કેવળ તાપ ઉતાપ અને સંતાપના સરવાળારૂપ પરિતાપ છે, એમાં એની શીતળતા જોઈએ છે, તો એ આત્મસુખથી મળે છે. પણ એ કોને પ્રતીતિમાં આવશે? તો જેની મન વિષય થયા હશે. પેલી ભૂમિકામાં સાધકને આવવામાં વિષયોની મંદતા થવી અત્યંત આવશ્યક છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોની મંદતા થવી, એ જ જીવન સાધક, એ જ સાધના માટે અનુકૂળ ભૂમિકા, અને આ પહેલામાં પહેલી ભૂમિકા છે. એના લક્ષણો પ્રભુએ આપ્યા છે. મંદ વિષયની સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા વિગુણ પ્રથમ ભૂમિકા, તારી પહેલી ભૂમિકા. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું, અમારે પરિગ્રહને શું કરવું? ઉપમા કેવી આપી છે? ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. ચંદ્રને પ્રત્યે રાહુનું શું બંધન છે? ગણી જાય છે ચંદ્રને, ચંદ્રનો દુશ્મન છે, આ જયારે ગ્રહણ લાગે છે આ રાહુ, તો ચંદ્ર ને જેવો છે એવો કે છે ધર્મરૂપ એને પરિગ્રહ. આ પરિગ્રહ છે એ રાહુ જેવો છે, ધર્મરૂપી ચંદ્ર ને લઈ કલંક લગાડે છે, ગળી જાય છે. આવા પરિગ્રહ ને શું કરવો છે કે મારા ધર્મરૂપી ચંદ્ર ને રાહુ જેવો છે, ગળી જશે, કલંક લગાડશે, ગ્રહણ થશે એટલો સમય એના તેજને વિલીન કરશે, એના અસ્તિત્વને ઢાંકી દેશે. રાહુ આડો આવે છે જયારે ચંદ્રનું ગ્રહણ થાય છે ત્યારે રાહુ આડો આવે છે. એમ ધર્મરૂપની અંદર, ધર્મરૂપી ચંદ્રમાં એનો રાહુ કોણ? પરિગ્રહ. આ પરિગ્રહ છે એ ધર્મનો નાશ કરે છે, એ ધર્મને ઢાંકી દે છે. તેથી હવે હું વિરામ પામવાને ઈચ્છું છું. હે પ્રભુ, આરંભને પરિગ્રહ હવે અલ્પત્વ થાય, હું વિરામ પામું. દસ ફાર ન પડતું બહુ થયું, પરિગ્રહના કાર્યો ઘણા કર્યા, હવે હું વિરામ પામવાનો. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. બહુ ગતિ ચાલતી હોય ત્યારે એ માર્ગનો ટ્રાફિકનું નિયમન કરવા શું કરવું પડે? સ્ટોપ, વિરામ. પેલા તું અટક, અટક. સ્પીડ ઘટાડવાની વાત નું કયો, ભૂલ ન થાય સમજવાનું. અમેરિકાની અંદર એક મારા મિત્ર હતા, મારી સાથે આવ્યા હતા. એ ઇન્ડિયન એરલાઇન્સના પાઇલોટ છે, પાઇલોટ ઇન્ડિયન એરલાઇન્સ બધી ફ્લાઇટ ઉડાડે. અને તે અમેરિકાની અંદર ગાડીનું ડ્રાઇવિંગ લાયસન્સના ટેસ્ટમાં બે વાર ફેલ થયા. પછી બહુ મોટી ક્યુરિયોસિટી થઈ કે પ્લેન ઉડાડવાનો આટલો બધો કાબેલ ડ્રાઈવર, સફર જેને કહીએ, એ ડ્રાઇવિંગમાં, આ કાર ડ્રાઇવિંગની અંદર ફેલ કેમ થાય છે? અને ઇન્ડિયામાં પાછું સરસ ચલાવે, ઇન્ડિયામાં ગાડી સરસ ચલાવે. અને ત્યાં બે વાર અંદરથી પૂછવું પડ્યું સંબંધથી, ત્યારે માહિતી આવી કે આ ભાઈ છે ને એ સ્ટોક લેખવું હોય ને તો ગાડી ચાલુ રાખે છે, એન્જિન ચાલુ હોય છે. અમારે ત્યાં નિયમ છે, સ્ટોક મીન્સ સ્ટોક. પણ તમે કહો, કોઈ માણસ આવતું નથી, કોઈ ગાડી નથી, મેં તો આમ જોયું તેમ જોયું, કોઈ નહોતું. આ આપણું અહીંનું માણસ કઈ નહોતું, તો પછી લાલ લાઈટ હોય તો જવા દે, સ્ટોક કીધું હોય તો એમાં અટકવાની શું જરૂર? કોઈ હોય તો બરોબર છે, આ કોઈ હોય તો બરોબર છે એ મનોવૃત્તિ લાગતી નથી. સ્ટોપ. અહીંયા કે છે કે જો મારે ધર્મના ચંદ્રને પૂર્ણ પ્રકાશિત કરવો હોય, એનું બીજનો ચંદ્ર છે કેવળ જ્ઞાનનો પૂર્ણ પ્રકાશિત કરવો છે, આ રાહુ જેવો છે પરિગ્રહ. સ્ટોપ. પછી પ્રશ્ન નથી કે એને ક્યાં નડે છે, એ ક્યાં કોઈને વાંધો આવે છે, કોઈને મુશ્કેલ થાય છે, એ પરિગ્રહથી કોઈને બાધા આવે છે નહીં, એટલે નહીં, વાત પૂરી થઈ ગઈ. કેટલીક વાર આ બધા નિયમો, ઇટ ઇઝ ટુ બી ઓબ્ઝર્વ ઇન સ્પિરિટ, નોટ ઇન વર્ડ્સ. આ નિયમો માત્ર શબ્દની અંદર પાલન નહીં કરવાનું. ઘણા ડોક્ટરો, આ ભાષા તો બીજી છે નહીં એટલે સરસ કહો કે તમારા દવા લેવાની છે ચાર વાર રિલીજિયસ લ્યો એમ કે. અરે તારામાં રિલીજિયસ કદી આવ્યો? પણ એ કહે શું, આ દવા ચાર વાર લેજો રિલીજિયસલી. રિલીજિયસલી એટલે એમાં જરાય ચૂક કરતા નહીં, જેમ આદેશ આપવામાં આવ્યો છે તેમ જ કરજો. આ ધર્મનો આદેશ છે કે ધર્મના ચંદ્રને તારે કેવળ જ્ઞાન સુધી લઈ જવો હોય તો પરિગ્રહને કે હવે વિરામ, સ્ટોપ. હું વિરામ પામવાને જ ઈચ્છું છું, અમારે પરિગ્રહને સુખ. કયું સુખ પ્રાપ્ત કરવું છે? આત્મસુખ, શીતળ આત્મતત્વનું. તો એમાં પરિગ્રહ શું ઉપકારી થશે? બાધારૂપ થશે, કદાચ બાધારૂપ થશે. તો ત્યાં કે છે અમારે પરિગ્રહને શું કરવો છે? આ લખનાર એ અહીંયા લખે છે એમ નહીં, ભવાણિયાથી લખે છે એમ નહીં, મુંબઈની ઝવેરી બજારની પેઢી ઉપર જેથી મંડાણ કર્યા હતા ને ઓફિસોના, ત્યારે પણ લખ્યું હતું કે આખું જગત સોનાનું થાય, અમારે મન ત્રણ વાત છે. વેપાર કરીએ છીએ, પૈસા મળે બધું, પણ અમારે મન તો ત્રણ વાત છે. આજે એના મકાન ઉપર આવું ભવ્ય મહાલય છે, પણ એને એના મકાનના નળિયા કોઈ બદલાવ્યા નહોતા, અને મંજી હળી ગઈ હતી, જુવાટ થાય ઘરમાં. રવજી બાપા ફરિયાદ કરે, પણ રાયચંદભાઈની પેઢીમાંથી એણે કદી આના ઉપર આ પરિગ્રહ કરનો કે 6 મહિના દેશમાં રહું ત્યારે મકાન હલકું કરાવું. રાયચંદભાઈના એને જમને સમય મેળ્યો તો નિવૃત્તિમાં ગયા, આત્મતત્વની સાધનામાં ગયા. આપણને એમ થાય કે 2-4 મહિના મળે તો જરા ઠીકઠાક બધું રિપેરિંગ કરાવી દે. સમજવું છે મહાપુરુષ એ કે છે કે અમારે શું કરવું છે. આ કોણ બોલી શકે? આપણે બોલીએ છીએ ઘણી વાર, પણ આપણને એનું અર્થ ગાંભીર્ય પકડાતું નથી. એટલે બોલીએ, મારે શું કામ છે, મારે શું કરવું છે. રાખણ તમારી પાસે એને મોટો દાતા દાનેશ્વરી થઈ ગયો, એ વ્યવહાર છે, એ અહમનું પોષણ છે. પરિગ્રહને અમારે શું કરવો છે? આ કેવા કરુણાસભર શબ્દો હશે જ્ઞાનીના. જવાબ આપ્યો છે, કશું પ્રયોજન નથી પરિગ્રહનું, કશું પ્રયોજન નથી. એની વ્યર્થતા ભાષે આપણને કે પરિગ્રહનું કશું પ્રયોજન નથી. જો મારે આત્મકલ્યાણનો માર્ગ લેવો હોય તો પરિગ્રહનું કશું પ્રયોજન નથી. પ્રયોજનભૂત તો મારો આત્મા છે. આ અંદરથી અવાજ આવે, એનું ભાવ ભાષણ થાય, એનું ગાંભીર્ય સમજાય. બોધના શબ્દો છે, શબ્દો તરીકે વહ્યા જશે, પણ પકડાશે નહીં કે જીવનમાં પ્રયોજન કોનો. તો કે એક આત્મા સિવાય મારે કાંઈ કામ નથી. એક આત્મત્વ પ્રાપ્ત કરવું છે, અને મારું શ્રદ્ધાનું સંકેત છે કે અનંત અને અપાર આનંદ એ પ્રાપ્ત કરવાથી અનુભવાશે. એ મારો આત્મા અનંત સુખનું ધામ છે. તો અમારે પરિગ્રહને શું કરવો છે? એનું તો કશું જ પ્રયોજન નથી. જે અમારું લક્ષ્ય છે એ લક્ષ્યની પૂર્તિમાં આ પરિગ્રહ કઈ ઉપયોગી થાય? એટલે પરિગ્રહના પોટલા બાંધીને કોઈ મોક્ષ માર્ગમાં સુધારી શક્યું નથી. એ પોટલા ઉતારવા જ પડે, એ મૂકી જ દેવા પડે. જેમ મંદિરમાં જવા માટે સૂચના હોય કે તમારો પગરખા ઉતારીને જજો આ સ્થાનમાં નહીં, એમ મોક્ષ દ્વારમાં જવું હશે તો પરિગ્રહના પોટલા મૂકવા પડશે. પણ આમાં માલમાલ છે, બહુ મહેનત કરીને મેળવ્યું છે, બહુ કિંમતી માલ ખજાનો છે, ક્યાંક ભગવાનને કામ આવશે. તમે કહો તો હું અર્પણ કરી દઈશ પ્રભુના દરબારમાં પરિગ્રહ કરતા. અને અન્ય દરબારની આપણે વાત નથી કરતા, પણ વિતરાગના દરબારમાં તો પરિગ્રહનું કશું જ પ્રયોજન નથી, કશું જ પ્રયોજન. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. કેટલી સરસ વાત! એક જ સૂત્ર પકડાય, સર્વોત્કૃષ્ટ શુદ્ધિ. સમગ્ર જીવનની જે કંઈ આપણી ઘટમાળ છે એમાં એકમાત્ર આગ્રહ શુદ્ધિનો. સદાચાર, નીતિ, એને જેને મુમુક્ષુ હોય તો અખંડ નીતિમાં પેલા આત્મામાં સ્થાપિત કરવું જોઈએ. ન્યાય સંપન્ન દ્રવ્ય અનેક બાબતમાં કૃપાળુ દેવે પત્રો પત્રોની અંદર આ બધા ઉલ્લેખ કર્યા છે કે ક્યાંય પાત્રતા વિના પ્રભુતા પ્રગટી જાય એવા ભ્રમમાં રહેશો નહીં. કે પ્રભુ પ્રભુ કરવાથી પ્રભુતા નહીં પ્રગટે, અને પાત્રતા હશે તો પ્રભુતા પ્રગટ્યા વિના રહેશે નહીં. અને એ પાત્રતા છે આ નિર્ગ્રંથતા, વિતરાગતા, આ એની પાત્રતા છે, એના સૂત્રો છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, તો શુદ્ધિ એટલે શું? ચિત્તની શુદ્ધિ, જ્યાં કોઈ વિકલ્પ નથી, પદાર્થના વિકલ્પો નથી, સંબંધોના વિકલ્પો, સંયોગોના વિકલ્પો. હું પૂર્ણ છું, પરિપૂર્ણ છું, સ્વયંપૂર્ણ છું, હું મારા આત્મા થકી સુખી છું. શુદ્ધિ, ચિત્ત શાંત છે, વિકલ્પની મલિનતા ત્યાં નથી. તો પછી સપનાઓ અને કલ્પનાઓ તો
સંભવિત જ નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, જ્યાં આત્મશુદ્ધિ ત્યાં આત્મ સિદ્ધિ. કહ્યું છે ને,
મોક્ષ કહો શુદ્ધતા તે પામે તે પણ સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ.
શુદ્ધતાનો માર્ગ છે આત્મશુદ્ધિ, થઈ એની આત્મસિદ્ધિ થશે. આત્મશુદ્ધિ વિના આત્મસિદ્ધિ ન થઈ શકે. હે આર્યજનો, આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. કૃપાળુની ભાષામાં તો અનુભવ તો હમણાં કરવી, એટલું સાંભળીએ તમે 10 વાર બોલો એટલે અમે સાંભળીએ અને મોઢે રાખી દઈએ. પૂછો તો ફેર નહીં. 832 કયું વાક્ય? સર્વોત્કૃષ્ટ સુધી, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ફેર ન પડે ભાઈ, અને પરીક્ષા લેવાય તો 100 માર્ક.
નંબર
લીટી નંબર થી. પણ એ કે છે આત્માપણે તમે અનુભવ કરો. આ સર્વ પરમ વાક્ય છે કે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, આત્મશુદ્ધિ ત્યાં આત્મસિદ્ધિ. મોક્ષ કયો? નિર્શુદ્ધતા. આ નિર્ગ્રંથનો માર્ગ છે. બધી જ ગ્રંથિથી છૂટવું એ શુદ્ધિ. એક પણ ગ્રંથિ હશે ત્યાં સુધી હજુ આત્માની શુદ્ધિ નથી. અભ્યંતર ગ્રંથિ અને બાહ્ય ગ્રંથિ. અભ્યંતર ગ્રંથિની અંદર ધન ધાન્ય પરિગ્રહ ક્ષેત્ર સોનું રૂપું ધાતુ વિપદ ચોપદ જે કઈ સેવક ચાકર નોકર ગુલામ આ બધા બાહ્ય ગ્રંથિ. અભ્યંતર ગ્રંથિ ક્રોધ માન માયા લોભ એ 4 પ્રકારના એની 4 સ્વરૂપે 16 કસાય અને ભય શોક રતિ અરતિ અને 9 કસાય અને મિથ્યાત્વા. આ 25 પ્રકારના કસાયોની ગ્રંથિ એ તો અંદર છે. શુદ્ધિ કરવી છે તો બહારથી કરશો. એટલે કહ્યું નિર્ગ્રંથ. આ નિર્ગ્રંથનો ભાગ છે. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ. કોણે કીધું? ગુરુએ કે શિષ્યએ? શિષ્યએ કીધું. ગુરુ કઈ નથી બોલ્યા. 76 ગાથામાં મોક્ષનો માર્ગ બતાવ્યો છે. શિષ્યએ કીધું કે હવે સાહેબ કહી દઉં તમે શું કીધું. એ તમે જે ઉપાય બતાવ્યા, તમે જે માર્ગ બતાવ્યા, 22 ગાથા સુધી તો ઉપાયમાં બતાવ્યા. 6ઠા પદની 22 ગાથા છે, 11 ગાથા ઉપાયની ને 11 ગાથા ધર્મની. કે સુધર્મનું સ્વરૂપ શું છે એ તમે સમજાવ્યું. કે બોધ સંકેત શું, શુદ્ધ સંકેત શું, પરમાર્થ સંકેત શું, કેવળ જ્ઞાન શું, નિર્વાણ શું એ સમજાવ્યું. પણ હવે તમને કહી દઉં હું શું સમજો છું. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. નિર્ગ્રંથનો પંથ ભવંતનો. આ નિર્ગ્રંથ શુદ્ધિનો માર્ગ છે. નિર્ગ્રંથ એ શુદ્ધિનો માર્ગ છે. આ જીવ સાથે લાગેલી બાહ્ય અને અભ્યંતર એ ગ્રંથિઓથી છૂટવું એ શુદ્ધિ છે. આ ગ્રંથિઓને મંદ કરવી, હળવી કરવી, એની ગાંઠો બહુ જબરજસ્ત છે. અને મોહ છે એ ગાંઠને અતિ તીવ્ર બનાવે છે. જેમ જેમ મોહ નબળો પડતો જશે તેમ તેમ ગ્રંથિઓનું બળ તૂટતું જશે. આ જો ગાંઠો છોડવી હશે તો મોહની શક્તિને નર્મ કરવી પડશે. અને જ્ઞાન સિવાય આ મોહ તોડી શકે એવું કોઈ પરિબળ નથી. કેમ કે મોહ છે એ અજ્ઞાન જનિત છે. મોહનો જન્મ જ અજ્ઞાનમાંથી થાય. તો મોહનો નાશ કરવો હોય તો એનું મૂળ શું છે? અજ્ઞાન. માટે જ્ઞાનથી અજ્ઞાન ટળે. માટે મોહ સેનાથી ટળે? જ્ઞાન. આવી રીતનો આ આખો પત્ર આજે આપણે પૂરો કરીએ છીએ. આત્માપણે તમે અનુભવ કરો આ પરમ વાક્ય છે. અને કયું? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. એ વાત છે.